विष्णु सहस्त्र नाम श्लोक सात छे। अत्यार सुधी में आपणे 54 नाम जोया 1008 नी अंदर 55 थी 63 सुधीना नाम आ सातमा श्लोक में छे। अहींया श्लोक नो क्रम आगळना 15 श्लोको जे भूमिकाना छे ए वात करता ज्यांथी ओम नमो भगवते वासुदेवाय शुरू थाय छे, ओम विश्वम विष्णुर्वषटकार, त्यांथी एक गणवानो छे अने एक क्रम प्रमाणे आपणे आ सातमा श्लोकमां आव्या छे। 1 થી 15 શ્લોકની અંદર વિષ્ણુ સહસ્ર નામની ભૂમિકા આપી છે, ભીષ્મજીએ વિષ્ણુ સહસ્ર નામનું મહાત્મ્ય બતાવ્યું છે અને એની પરંપરા બતાવી છે। પવિત્રાણામ પવિત્રમ્યો, મંગલાનામ ચ મંગલો, દૈવતમ દેવતાનામ ચ ભૂતાનામ્યો અવ્યય પિતા, એટલો સુંદર વાત બતાવી છે એની અંદર કે સર્વ મંગલનું મંગલ છે અને પ્રાણી માત્રનો આ પિતા છે, જગત પિતા છે, એ ભગવાન છે। તો આપણે 55મું નામ જોઈએ છે, શ્લોક 7મો છે। અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણો લોહિતાક્ષ પ્રતર્દન પ્રભૂત ત્રિકકુબ્ધામ પવિત્રમ મંગલમ પરમ। આ 55 થી 63 નામ છે, 9 નામ છે। એની અંદર સૌથી પ્રથમ અગ્રાહ્ય, એટલે જેને ગ્રહણ કરી શકાતા નથી, પકડી શકાતા નથી, છતાંય છે ઈશ્વર પરમાત્માને આપણી ઇન્દ્રિયો પ્રાપ્ત કરી શકતી નથી, એ અગ્રાહ્ય છે, ન પકડી શકાય। એને આંખ પણ પકડી શકતી નથી દ્રષ્ટિ વડે, કાન શ્રવણ વડે પણ નથી પકડી શકતી, જીભ શબ્દ વડે પણ પકડી શકતી નથી પરમાત્માને, હાથથી પણ પ્રભુ પકડાતો નથી। એટલે પરમાત્મા મન અને બુદ્ધિની પકડથી પર છે, પકડી જ ન શકાય, એ મન બુદ્ધિથી છે આઘુ। એ તત્વ પરમાત્મ તત્વ મન અને બુદ્ધિથી ઘણું બધું દૂર છે, એટલું બધું દૂર છે, સમજણને પાર સમજણ વળગી તે આ છે અગ્રાહ્ય, મન અને બુદ્ધિથી પર પાર બહાર છે તે। એટલું જ નહીં પણ એ પરમાત્મા તપ કે સાધન કે જપના અહંકારથી પણ પકડી શકાતા નથી, એમ કે હું બહુ જપ કરું છું, બહુ તપ કરું છું, મેં ભગવાનને બાંધી લીધા છે, મેં ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે, એ અહંભાવ છે। એ અહંભાવથી પણ પ્રભુને પ્રાપ્ત કરી શકાતા નથી। ચિત્ત જ્યારે અશુદ્ધિથી આપણું મન આપણું બુદ્ધિ આપણી ચિત્ત જ્યારે અશુદ્ધિ અને અહંકારથી ખૂબ ભરેલા હોય, ખૂબ ભરેલા હોય, ત્યારે ઈશ્વરની સમીપ પહોંચી શકાતું નથી। પણ એ અશુદ્ધિથી અને અહંકારથી મુક્ત થઈએ ત્યારે જ પરમાત્મા સુધી પહોંચી અને એના નામમાં એની લીલામાં આપણે વિલીન થઈ શકીએ છીએ। સામાન્ય રીતે મનુષ્યનું મન કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે દોડતું હોય છે, એની માલિકી મેળવવા માટે, ભોગવવા માટે મથતું હોય છે। આ કંઈક મેળવી લેવાની એની ઈચ્છા વૃત્તિ, કંઈક ભોગવી લેવાની વૃત્તિ હશે અને આવું હશે ત્યાં સુધી પરમાત્મા ભણી ગતિ એની ક્યારેય સહેજ પણ નહીં થાય। કારણ વસ્તુ પાછળ દોડતો હોય તે પરમાત્મા તરફ ક્યાં જઈ શકવાનો હતો? એટલે પરમાત્મા ભણી જવાની ગતિથી આથી દિશા જ જુદી છે। જે ભગવાન પ્રત્યે તરફ જવાનું છે એના બદલે ઉલટી દિશામાં જ આપણે દોડીએ છીએ, અહંકારથી કંઈક ભોગવવાની, કંઈક મેળવી લેવાની, કંઈક પ્રાપ્ત કરવાની, આ જે વૃત્તિ છે એ આપણે ભગવાનથી ઉલટી દિશા તરફ દોડીએ છીએ અને એમ લાગે છે કે ના ના, હું તો એ તરફ જઈ રહ્યો છું। અહીં પોતાનું પોતાપણું ઓછું કરવાનું છે, પોતાનું પોતાપણું અહંકાર ઓછો કરતો જવાનો છે. કોઈ અધિકાર કે કોઈ કાવા દાવા કે કોઈ સાધનના બળથી પરમાત્મા કદી પ્રાપ્ત થઈ શકતો નથી. બહુ પૈસા છે એટલે હું મેળવી લઉં, બહુ ભક્તિ કરું છું એટલે મેળવી લઉં, એટલું નહીં. પણ જેમના દ્વારા એ પ્રાપ્ત થઈ શકે છે એમની પાસે જવાનું કેવી રીતે? નમ્રતા, વિવેક અને નિર્મળ નિર્મળ અંતઃકરણથી એમની પાસે જવું પડે છે. ભગવાને ગીતામાં બહુ સરસ રીતે કહ્યું છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શન. એ જ્ઞાન તો પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કર, નમ્રતાપૂર્વક એમની પાસે જા અને પરિપ્રશ્નેન વારંવાર પ્રશ્નો પૂછીને સમજવા માટે પ્રયત્ન કર લેજે. અને એ લોકો જ ઉપદેક્ષંતિ, તારી ઈચ્છા તારી જિજ્ઞાસા ઉપદેશ આપીને પૂરી તૃપ્ત કરશે. પરમાત્મા જો માત્ર કેવળ અગ્રાહ્ય ન જાણી શકાવાય હોત ને તો માણસ કદી એને પામી શકત જ નહીં અને એના માટે પ્રયત્ન પણ ન કરત. પણ પરંતુ ભગવાન ભાવગ્રાહી છે, વસ્તુગ્રાહી નથી, ભાવગ્રાહી છે. અને તેથી ભાવ દ્વારા જ પરમાત્માને ગ્રહણ કરી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે. આમ અગ્રાહ્ય એટલે પ્રભુ સ્થૂલ નથી, સૂક્ષ્મ છે. સ્થૂલ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થઈ શકવાનો નથી, થતો પણ નથી. એના માટે સૂક્ષ્મ ચિંતન, સૂક્ષ્મ દ્રષ્ટિ, સૂક્ષ્મ ભાવ એ વડે જ એ પરમાત્માને પામી શકાય છે. હવે એ અગ્રાહ્ય પછી શાશ્વત પ્રભુ અવિનાશી છે. જગતની અંદર જે કઈ અવિનાશી તત્વ છે એ પરમાત્મા જ છે. પણ એ પરમાત્મા સર્વત્ર સર્વવ્યાપક છે અને અવિનાશી પણ, અગ્રાહ્ય પણ છે. જો સર્વત્ર હોય તો મળવા જ જોઈએ. અને એ અગ્રાહ્ય છે માટે ન મળે એવું પણ નથી, સર્વત્ર છે માટે હોવા જ જોઈએ તો સ્વાભાવિક છે. પણ ભગવાન ભાવથી, જેટલા ભાવથી આપણે કરીશું એટલા ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીશું, મેળવીશું. ભાવ વગર ઈશ્વર મળી શકતો નથી. જેવો જેનો ભાવ છે તેવી ભક્તિ આપે છે, ભાવ ભૂખ્યા ભક્તોને વાલો હૈયા સાથે ચાંપે છે. એટલું નહીં પણ શાશ્વત એટલે અવિનાશી પરમાત્મા છે. ભગવાન અવિનાશી છે. મનુષ્ય શરીર ક્ષણભંગુર છે. આ જગત અને જગતના જીવો નાશવંત છે. જ્યારે તમામ દરેકે દરેક વસ્તુ જડચેતન ક્ષણિક પ્રાપ્તિ અને નાશવંત સુખોને છોડી, ક્ષણિક પ્રાપ્તિને છોડી દે, આ નાશવંત સુખોને છોડી દે અને એની પાછળની દોટ છોડી દઈ અવિનાશી એવા પરમાત્માના તરફ દોટ મૂકે, ત્યારે જ તેને પોતાની અંદર રહેલા શાશ્વતતાનો પરિચય થાય છે. અને તે વખતે એક આશ્ચર્યકારક ઘટના બને છે કે હે, મારા પોતાનામાં જ બેઠેલો છે, હું જોઈ શક્યો નહીં, સમજી શક્યો નહીં. એક કવિએ લખ્યું છે કે તને મેં મંદિરે મસ્જિદે શોધ્યો, તને મેં પહાડને તીર્થે શોધ્યો, હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને ન કરી દ્રષ્ટિ નીચી, ત્યારે તું બેઠો હતો હૃદયમાં, ખબર એની મને નહોતી. આમ આશ્ચર્યકારક ઘટના બને છે કે જ્યારે શાશ્વતનો પરિચય પોતાની અંદર જ મેળવે છે અને જુએ છે આ બધા જે નાશવંત જે કોઈ છે ભૂત સમુદાયની અંદર જ એ અવિનાશી પણ રહેલો છે. ઈચ્છા નહીં અવિનાશીને સહેજે સુરતી નો ભોગ, એ પણ આવ્યું છે. ભાવ ગ્રાહી છે, જેવો ભાવ તેવા હરી ભળે, બભા ભજન થકી ભય ટળે. તો એમ અવિનાશીતાનું અને એ આશ્ચર્યકારક ઘટનાની જયારે આપણા પોતામાં જોઈએ છીએ ત્યારે એ અવિનાશી નાશવંતની અંદર પણ બેઠેલો છે, છતાં અવિનાશી જ રહ્યો છે. ભગવાનના શાશ્વત સ્વરૂપની આ એક અપૂર્વ વિલક્ષણતા છે. એવી વિલક્ષણતા છે એના માટે ગીતામાં પણ ભગવાને કહ્યું, વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. સરસ ઊંચી દ્રષ્ટિ છે. વિનશ્યસ્તુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. જે નાશવંતની અંદર પણ અવિનાશને જુએ છે, અવિનાશીને જુએ છે, એ જ ખરું સાચું દર્શન છે. બહુ ઊંચી વાત છે. નાશવંતની અંદર પણ શાશ્વતતાના દર્શન જે કરે છે એ જ સાચી દ્રષ્ટિ છે, એ જ સાચું દર્શન.